તારીખ 17/3/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 140 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
141મો પ્રશ્ન શરીરમાં રોગ આવે ત્યારે શું કરવું? પ્રતિકૂળતા થઈ ને, શારીરિક પ્રતિકૂળતા, અનેક જાતની પ્રતિકૂળતાઓ હોય છે, એમાં આ એક અનિવાર્ય પ્રતિકૂળતા છે. વેદનીની બે પ્રકૃતિ છે, સાતા અને અસાતા, અને બંને પ્રકારનો બંધ પડે છે. મનુષ્ય પર્યાયમાં બંને પ્રકારનો બંધ પડે છે, દેવ પર્યાયમાં એકલી સાતાનો, નારકીમાં એકલી અસાતાનો, મનુષ્ય પર્યાયમાં બે હોય, સાતા પણ હોય અસાતા પણ હોય. એકલી સાતાનો જ બંધ હોય એવું ન બને, અસાતા આવવાની આવવાની ને આવવાની, એવો નિશ્ચય રાખો. હવે રોગ આવવાનો છે એ વાત છે, ક્યારે કોઈ ક્યારે કોઈ ક્યારે કોઈ ત્યારે શું કરવું જોઈએ, મુમુક્ષુ એનું સમાધાન માંગ્યું છે. સમાધાન, શરીર તો સ્વતંત્ર દ્રવ છે, શરીર છે એ અનંત પરમાણુનો પિંડ છે અને એ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે જીવની ઈચ્છાને આધીન નથી. મારી ઈચ્છા પ્રમાણે શરીર રહે એવું કોઈ દિવસ બનવાનું નથી, એમ સમજી લેવું. અને અસાતા આવવાની છે, ઈચ્છા વિરુદ્ધ પણ અસાતા આવવાની છે. ગમે એટલું નિયમિત જીવન હોય, સાદો ખોરાક હોય, તો પણ પૂર્વ કર્મને લઈને રોગ આવ્યા વિના રહે નહીં. ગુરુદેવ ફરમાવે છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે. તીર્થંકર દેવ પણ એમ ફરમાવે છે, ગુરુદેવ પણ એમ ફરમાવે છે કે તું જુદો છો, તારું શરીર જુદું છે, જે તારું નથી એના ફેરફાર સાથે તારે શું લેવા દેવા, એમ કહે છે. વાત તો ઠીક છે કે શરીર જુદું છે, એનો ફેરફાર સ્વતંત્ર થાય છે, પણ મને પીડા થાય છે એ વાંધો છે. મને પીડા થાય છે, દુખાવો થાય છે, મને તકલીફ થાય છે, એટલે ભલે સ્વતંત્ર છે, જુદું પરિણમે, જુદું રહે, જુદું હોય, એમાં કઈ મને વાંધો નથી આવતો એવું માનવામાં, વિચારવામાં, સ્વીકારવામાં. પણ પીડા થાય ને એની તકલીફ છે. ઠીક, તો કે પીડા થાય છે શરીરની અસાતાને લીધે થાય છે, તો હા, પર્યાય કોની? શરીરની. તો શરીરની પર્યાયની પીડા તને શું કરવા થવી જોઈએ? જે પર્યાય તારામાં નથી એની પીડા તને કેમ થવી જોઈએ? તો કે એટલું બધું નજીક છે કે એવું લાગતું છે કે મારામાં પીડા નથી થતી, મારામાં પીડા થાય છે એવું જ લાગે છે, અને એની તકલીફ છે એવો જ અનુભવ થાય છે કે મારામાં પીડા થાય. તો ગુરુદેવ કહે છે કે તારી ભ્રાંતિ છે, આત્મામાં પીડા નથી થતી, આત્મામાં જાણવું થાય છે અને જ્ઞાનનું વેદું થાય છે. આત્મામાં શું થાય છે? પીડાનું જાણવું અને જ્ઞાનનું વેદું, આટલું જ આત્મામાં થાય છે. ભ્રાંતિગત પણે મને પીડા થાય છે એનું તને દુઃખ છે, તકલીફ શાની છે? જે ભ્રાંતિ થઈ કે મને પીડા છે એનું જ દુઃખ છે, બાકી ખરેખર દુઃખ નથી. જ્ઞાનીઓ તો જ્ઞાનીના શરીરને શરીરને પણ જ્ઞાનીનું શરીર બોલવાની વાત છે, શરીર તો શરીરનું છે પણ જ્ઞાનીના સંયોગમાં છે, જ્ઞાનીના આત્માના એટલે જ્ઞાનીનું શરીર કહીએ આપણે. એ શરીરમાં પણ જ્ઞાનીના સંયોગમાં જે શરીર છે એ શરીરમાં પણ જ્ઞાની પોતાનું માનતા નથી એટલે જ્ઞાનીનું આપણે ન કહેવું. ઠીક, જ્ઞાનીના આત્માના સંયોગમાં જે શરીર છે એ શરીરમાં પણ રોગ આવે છે અને પીડા થાય છે, પણ એ ભિનરીને જાણે છે તો એમને દુઃખ નથી થતો. પીડાનું જ્ઞાન થાય છે પણ દુઃખ નથી થતો, કેમ નજીક છે એટલે જ્ઞાનમાં જણાય પણ દુઃખ ન થાય. હા, એ તો એવો પ્રયત્ન કરો ત્યારે ખબર પડે. કેવો? ક્યારે ખબર પડે? પોતે એવા પ્રકારનું ભિન્ન રહેવાનો પ્રયત્ન કરે ત્યારે ખબર પડે. ત્યાં સુધી ખબર પડે એવું નથી, ત્યાં સુધી વાતો વાતો જ રહે એમ છે. નાનીની પણ વાતો જ રહી એવું છે. જ્યારે પોતે એ પ્રકારના પુરુષાર્થે ચડે ત્યારે જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ કહેતા નથી, પરિણમે છે. કહેતી વખતે પરિણમે છે એવા એને જ્ઞાની પુરુષના પરિણામના દર્શન થાય છે, એને જ્ઞાનીના દર્શન કહેવામાં આવે છે. એમ છે, અને જ્ઞાનીના દર્શન થાય તો ઓળખાણ થાય એ વખતે. ત્યારે કેવા પરિણામ થાય એ 522મો પત્ર વાંચી લેવો. આખો 522મો પત્ર એના ઉપર છે. અને આપણે સંકેતના બીજમાં એ વિષય ઘણો લીધો છે આર્ટિકલમાં. હું તો કહે કે મિરેકો હોતી હૈ ઉસમે જ્યાદા કમ કી બાત તો ગૌણ હૈ, મિરેકો હોતી હૈ ઉસકા દુઃખ હુએ બિના નહીં રહેગા, કિસી કો જ્યાદા કિસી કો કમ હો હી જાયેગા. તમે કયો છો એટલે હશે. એમ જ કેતા પ્રવચન માં, આ શરીર છે એ જળ માટીનું પૂતળું છે, માટી જ કહેતા, માટી છે. આપણે નથી કહેતા ભાઈ તમારી માટી પાકણી છે ને. કોઈને સહેજ પણ ઘા પડે અને પાકી જાય, સેપ્ટિક થઈ જાય, જરાક વાગે ને સેપ્ટિક થઈ જાય તો એનો અર્થ શું થયું? તમારી માટી પાકણી લાગે છે તો પાકી જાય છે. વાત વાતમાં એમાં માટી છે, માટી કહેવાની પદ્ધતિ છે આપણે ગુજરાતીમાં, માટી જ કહે છે. માટી મને મીઠી મીઠી વાસ્તવ મેં મીઠી હૈ.
તો ભિન્નતા વાસિત નહીં હોય જબ તક ભિન્નતા વાસિત નહીં હોય જબ તક તો શબ્દો મેં તો સદ્ધાંત બદલ જાતા લેકિન અંદર મેં ભિન્ન તો સદ્ધાંત
અંદર મેં અકેલા જ્ઞાન કો ભિન્ન જ્ઞાન કો માત્ર જ્ઞાન કો પકડ કરકે એકલા જ્ઞાન ને પકડી ને વેદે એટલે લાગે કે આમાં કઈ છે નહીં વેદના, વેદના આમાં તો જ્ઞાન વેદન જ છે, આમાં કઈ વેદના, વેદના નો પ્રવેશ થાય એવો અવકાશ પણ એમાં નથી. એમ છે,
હા
ખ્યાલ નતો આવ્યો. શું કે છે ગુરુદેવ ફરમાવે છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે, બંને જુદા જુદા ને સ્વતંત્ર છે. આમ તો ગણીએ તો પાપ નું ફળ છે, પાપ તત્વ માં જાય, પાપ તત્વ માં જાય. અને આમ અજીવ તત્વ માં જાય, જીવ અને અજીવ છે તો અજીવ તત્વ માં જાય, અજીવ અને પાપ બે માં જાય. વેદના શરીર ની નથી, એ વેદના પરિભ્રમણ ને ચિંતા વાળી છે, એ બીજી વાત છે. શબ્દ ઈ નો છે, બે વાત એક નથી. અહીંયા અસાતા ની પર્યાય ની વાત ચાલે શરીર ની. એક ને એક શબ્દ ના જુદા જુદી જગ્યાએ જુદા જુદા અર્થ થાય છે. જ્યાં પ્રકરણ જે ચાલતું હોય એ સમજવાનું. હા, કેમ કે શરીર અજીવ છે ને, શરીર ની પર્યાય છે એટલે અજીવ તત્વ માં જાય છે. અને પાપ નું ફળ છે, પૂર્વ કરેલા પાપ નું ફળ છે, માટે એને પાપ તત્વ, નવ તત્વ માં એક પાપ તત્વ છે એમાં જાય છે.
ઊંધી પ્રેક્ટિસ ઘેરાઈ ગયેલો છે આ બાબતમાં.
હે,
ઊંધી પ્રેક્ટિસ ઘેરાઈ ગયેલો છે,
બસ ભ્રાંતિ થી વીટાઈ ગયો છે આખો.
હા,
ભ્રાંતિ માં આવી ગયો એટલે દુખી થાય છે.
જીવ
ને જાણવું થાય છે, પણ જાણવું બે પ્રકારે થાય, ભ્રાંતિગત પણે અને નિર્ભ્રાંત પણે. ભ્રાંતિગત પણે જાણે ત્યારે મને થાય છે એમ જાણે, નિર્ભ્રાંત પણે જાણે ત્યારે શરીર ને થાય છે એમ જાણે. ભ્રાંતિ ની પરિસ્થિતિ કેવી ખરાબ છે. અમારે શું કે મને ભૂત વળી ગયું, એવી ખરાબ છે. કેવી બધી ચેષ્ટા કરે, ભયંકર ચેષ્ટા કરે ને. હે, ઠેકાણું ન હોય ક્યારે શું કરે. એકચ્યુઅલી કઈ નથી, ભ્રાંતિ સિવાય કઈ નથી. આ કોઈ આત્મામાં બીજો આત્મા વળગે એવી કોઈ પરિસ્થિતિ નથી. શરીરમાં કોઈને આવવાની જગ્યા નથી, નો વેક્યુમ. આત્મામાં આવવાની કોઈને જગ્યા નથી, કોઈ વેક્યુમ નથી, ખાલી જગ્યા નથી, અવકાશ નથી. પણ જયારે જીવને ભ્રાંતિ થાય છે ત્યારે એ કેવી ભ્રાંતિમાં કેવા કેવા પરિણામ કરે છે એનું પોતાને ભાન ન રહે. એમ આ પણ ભ્રાંતિ છે, એમાં સ્વરૂપ નો ભાન ભૂલ્યો છે. ઓલામાં હું માણસ છું એ ભાન ભૂલ્યો છે, હું ભૂત છું એમ છે. હું આત્મા છું એ ભાન ભૂલ્યો છે, હું માણસ છું, હું ફલાણો ફલાણો માણસ છું. પછી એ આખા જગત ની ઉપાધિ માથે લઈને ફરશે. હા, મિથ્યાત નું ભૂત ભૂલી ગયું છે, બીજું કઈ નથી. એને દુખે કરે છે, ધુણાવે છે. જેમ ઓલું ભૂત ધુણાવે એમ આ ભૂત પણ એને ધુણાવે છે. હું ફલાણો, આ મારા, એને કંઈક થાય તો મને કંઈક થાય, એનામાં ફેરફાર થાય તો મને મને કંઈક દુઃખ થઈ જાય, બધું ધોવાનું શરૂ થઈ જાય છે. વાતમાં કાંઈ માલ નથી.
પણ ભાઈશ્રી, આમ બીજાનો પ્રવેશ તો જોવામાં આવે.
હે,
બીજા આત્માનો પ્રવેશ તો આમ જો
નહીં, કોઈ તેનો પ્રવેશ પણ જોયો, પણ જોયો.
લોકો માં નથી આમ, એના શરીરમાં બીજો આત્મા પ્રવેશ એને
નહીં. કોઈ કોઈ આત્મામાં કોઈ આત્મા પ્રવેશતો નથી,
શરીરમાં પ્રવેશ,
શરીરમાં જગ્યા નથી ને આત્મામાં જગ્યા નથી, ક્યાં રહીએ. કોઈ આત્મા કોઈ આત્મામાં પ્રવેશે નહીં. એને એવી ભ્રાંતિ થઈ ગઈ છે, સાયકોલોજીકલ છે સ્થિતિ. કેવી છે, માનસિક રોગની સ્થિતિ છે એ. માનસિક રોગ છે, માણસ ગાંડો થાય છે. માનસિક રોગ થી શું થાય છે? ગાંડો થાય છે. તો એ પણ ભૂતની જેમ જ કરે છે ને. ગાંડો થાય એ માણસ શું કરે? ગમે તેમ કરી દે. ભૂત પડી ગમે એમ કરી દે. બે માનસિક રોગ છે. માનસિક રોગ ના ઘણા પ્રકાર છે, એમાં આ બે માનસિક રોગ ના પ્રકાર છે, બીજું કઈ જ નથી. શું કોઈ વળગે ફળગે એવી કઈ વાત નથી. પણ એવી બધી વાતો માં રસ લીધો હોય અને એવી રીતે પોતે ભય પ્રકૃતિને વધારે પોષી હોય અને ભય પ્રકૃતિ તીવ્ર થઈ ગઈ હોય, પછી એમાં ક્યારે કલ્પના કરી લઈએ. શું તમે જુઓ, ભૂત વળગે છે ને એમાં મોટા ભાગના બૈરા હશે, સ્ત્રી લોકો છે, પુરુષો ઓછા હશે. બરાબર છે? હે, એનું શું કારણ? એ લોકોનું ભય પ્રકૃતિ વધારે હોય છે. સ્ત્રી પર્યાયમાં ભય પ્રકૃતિ વધારે હોય છે, પુરુષ પર્યાયની એટલી ભય પ્રકૃતિ હોતી નથી. એટલે જેનું મન નબળું એને એ રોગ થાય. માનસિક રોગ કોને થાય? મન નબળું હોય એને. આ માણસ જો લાંબો ટાઈમ માંદો રહીએ ને તો માનસિક રોગ થઈ જાય. હું માંદો છું એમાંથી મન નબળું પડી જાય. ભણાય ને એવી રીતે રહીએ. હા, અમારે એક સગા હતા, આમ થામ તો નાડીને બેસી જાય પોતાની. આ વખતે તબિયત ખરાબ રહી. એટલે મૂળ તો શું છે, ગેસ થતો હતો, બીજું કાંઈ થતું નહીં. ગેસ થાય એટલે બેચેની રીએ, છાતીમાં ક્યારેક ભરાય, ક્યારેક માથામાં ભરાય, તો બેચેની રીએ. હા, નાડીને બેસી જાય. મારા નાડના ધબકારામાં તો ફેર નથી પીડ્યો ને, હું મરી જઈશ તો. નાળ પોતાના નાના ધબકારા ગણવા માંડે. મન નબળું પડે ત્યાં હું કઈ ઠેકાણું રહીએ. આવું છે.
મન નબળું હોય ને હિપ્નોટાઇઝ વાળા અત્યારે વળગાડી દે. હિપ્નોટાઇઝ વાળા વળગાડી દે.
હા, વળગાડી દે.
ક્યાંથી લાવી, ક્યાંથી કઈ
કાંઈ નહીં ને.
તરત માન્ય કહે.
હા,
બાળક બનાવી
દે. હા, જે કે જે કે એ કરવા માંડે. નબળો મન વાળા આવે તો એવી રીતે બાળકોને સ્ત્રીઓને ઉપાડી જ જાય છે ને. નબળા મન વાળાને ઉપાડી જાય છે લોકો.
હે, એવા પ્રયોગ જોવા પણ એવા છે કે કાચ ખાઈ જાય લોકો.
આ ગમે કરી જાય,
કાચ ખાય, સુયા ફેરવે,
ગમે. એને કઈ ખબર જ ન પડે ને પછી ભૂલી ગયો. એને એવું બધું સાંભળ્યું હોય, એવું બધું કરવા માંડે. એને પહેલા એવી બધી વાર્તાઓ સાંભળી હોય, હા, પછી બધું ભરાઈ ગયું હોય, પછી બધું કરવા માંડે. એને ખબર ન હોય. એ જ્યારે એનું ભૂત ઉતરી ગયું એટલે આ નિર્ભ્રાંત દશા થઈ, ભ્રાંતિ ગઈ, પછી તમે કહો તમે આમ કરતા હતો, મને કંઈ ખબર નથી એમ કહે છે. શું કહે છે? મને કંઈ ખબર નથી, મેં એવું કંઈ કર્યું હોય મને કંઈ ખબર નથી. કેમ કે એને હું ભૂલી જ ગયો છે કે હું ફલાણો છું. બસ એ મન નબળું પડે. પરિણામ જ્યારે બગડી જાય ત્યારે કેટલી હદે બગડે છે. અને પરિણામ જ્યારે મજબૂત થાય, તાકાત આવે, ત્યારે એને આપણે દિગંબર મુનિઓ જોઈ લ્યો. ભાવલિંગે ગમે એવા 22 પ્રકારના પરિસર છે. હે, કાંઈ થાય શરીરમાં, આત્મામાં શક્તિ આવી ગઈ, શરીરનું ગમે એ થઈ જાય, એને કાંઈ ન થાય. વત્સુ કુમારની દશા જોઈ લ્યો. હે, કઈ છે, કઈ ન થાય. સુકુમાર મુનિ જુઓ, ગત સુકુમાર જુઓ, કઈ ખબર જ ન પડે. એક એ જીવ છે, એને એને આત્માની શક્તિ કેળવી છે. ઓલા એ આત્માની શક્તિને નબળી પાડી દીધી છે. બસ પરિણામ જયારે નબળા પડે ત્યારે આવા નબળા પડે, ને બળવાન થાય ત્યારે આવા બળવાન થાય. બે વાત આપણે સમજી શકીએ એવું છે. અત્યારે દશા કેળવવી જોઈએ. આપણે દશા, તાત્પર્ય છે કે આપણે દશા કેળવવી જોઈએ. પરિણામ નબળા પડે એ રસ્તો મૂકી દેવો, પરિણામ બળવાન થાય એ રસ્તો પકડવો. રસ્તો કે માર્ગ કયો, ઉપાય કયો? મમત્વ ને લઈને મમત્વ થી નબળા પડે, પરલક્ષ થી નબળા પડે, અજ્ઞાન થી નબળા પડે, આધાર બુદ્ધિ થી નબળા પડે. શું આ બધા દેવ દેવલા ને કેમ કેમ માનવા માંડ્યા? આધાર બુદ્ધિ છે, એ મારો આધાર, એ મારો આધાર. તમારે એક સંબંધી છે એવું, એટલા બધા દેવ દેવલાને માને, એના ઘરમાં એક લાકડાનો બનાવ્યું છે મંદિર જેવું, એમાં 7-8-10 જાતની માતાજીઓ અને સાંઈ બાબા ને ગણપતિ ને બધું, હનુમાનજી ને બધું રાખે. પરિણામ એટલા બધા નબળા પીડ્યા, ફરવા માંડ્યા, હા પડી ગયા છે છે અત્યારે. એ ઘરની બહાર નીકળે એટલે આપણે દર્શન કરીને જવું, હા વળી બાયણા છે પાછા ફરે, વળી પાછું દર્શન આમ જઈ આવે, આમ દર્શન કરે તો આમ કરી આવે, આમ હાલતા હાલતા વળી બહાર જાય, વળી પછી અંદર, વળી બહાર જાય, 3-4 વખત કરે એવી રીતે, પછી જાય પછી જાય. એને શું બીક લાગે? તો હું બહાર જઉં છું ને તો સહી સલામત પાછો તો આવીશ જ, મુંબઈ મારી હશે તો મુંબઈ માં, પછી તો ગમે હારીએ બધે એ જ પરિસ્થિતિ થાય. અત્યારે ટ્રાફિક વધી ગયો છે, આપણું આપણું કાંઈ હજાર હારા પાછા આવશું ને, અથવા જે કામે નીકળ્યા છીએ એ કામ તો સફળ થશે ને, સફળ ન થાય, ન થાય એટલે વળી પાછો એક બે નાળિયેર માની લઈએ, દીવા માની લઈએ, કાંઈક કરી લઈએ પાછો, એવું તો હાલતું જ હોય એનું. પણ એના ઘરમાં કોઈ મહેમાન આવે એ સમજી જાય કે આ કેમ ગાંડાની જવા આવું કરે છે, એવું છે કે એ એમ જ કરશે કે, અને ગમે એટલું સમજાવો એ ન માને, એનું મન નબળું પડી ગયું. શું થયું? મન નબળું પડી ગયું. હું એક વખત પગે લાગ્યો પણ હવે પછી ફરી બરાબર નહીં હોય તો ના, ફરીને 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 એમ 3-4 વખત કરે.
ક્રૂર
પરિણામ હતા એટલે માણસ ના ખૂન કરે, લડાઈ કરે, માણસ મારે, મંદિરો તોડે, કઠોર પરિણામ થઈ ગયા.
ભગવાન એને કઈ કર્યું નથી,
એ તો સવાલ જ નથી ને, ભગવાન કઈ કરે એ પ્રશ્ન છે, એ કોઈ પ્રશ્ન, એ વસ્તુ સ્થિતિ જ નથી. અને એ ઇતિહાસ પાછળ ભણીને જ મોટા થયા હોય કે મોહમ્મદ ગીઝની એ સોમનાથ નું મંદિર તોડેલું, છતાંય છે અને છતાં ભગવાન કઈ ન કરી શકે એને ખબર છે, તોય તો એના ઘરમાં તો એ જ કર્યા કરે. કોઈનું માને નહીં, સાંભળે નહીં. મન નબળું પડે તો શું કરે? રામદેવ પીર, આ પીર એટલે મુસલમાન ને માને, પીર એટલે મુસલમાન ના દેવતા, એને માને, કઈ ઠેકાણું નથી જીવનું. એટલો બધો નબળો છે ને, ગરજવાન થઈ જાય છે કે જે મેલડી મળે તો મેલડી ને માને ને પીર મળે ને પીર ને માને.
ઇતની ભક્તિ ઉનકા લડકા ગુજર ગયા, હમારે બહેન કી બેટી કી સાસ, ઉનકા લડકા ગુજર ગયા તો રામદેવ જી કા પાસ જાકે સિર ફોડ ફોડ કે રોએ, મેં તો તમારો ઇતના માનતી હું, સિર કૈસે ન ગયે.
હા તો ભગવાન પછી ગાળો દે છે, બહુ ગુસ્સો ક્રોધ ની પ્રકૃતિ થઈ જાય ને, આ તો તું કેવો છો, આ તને કઈ દયા છે કે નહીં, એમ કરીને 2-4 ગાળો બોલી જાય, ગાળિયા દે દે, સુનાય એમને તો શું કરે, કીધું ન માને શું કરે. આ બધું છે જીવના પરિણામ ના કઈ ઠેકાણા. દૂસરો કા જો દિખા કરતા હૈ તો ઉસમે ક્યા હૈ, ક્યા શક્તિ બઢેગી કે શક્તિ ઘટેગી? वो सब नुकसान का ही धंधा है। बन्ने द्रव जुदा जुदा ने स्वतंत्र छे, शरीर शरीर नु काम करे छे, आत्मा पोतानु काम करे छे, बे परिणामशील छे ने बन्ने पोतपोताना कार्यो करे छे। संकल्प विकल्प जे थाय छे ते पण पोतानु स्वरूप नथी, तो शरीर क्या पोतानु हतुं? ए तो परद्रव छे। विचार थी तो समझवू एटलू अघरू नथी, તો ગુરુદેવે બહુ ન્યાય યુક્તિથી બધું સિદ્ધ કર્યું છે, એટલે નહીં તો બીજાને તો એ બેસતું નથી। પણ જો એ પ્રયોગમાંથી પરિણામમાં ન ઉતારે તો એ માત્ર સમજણ એને શાંતિ નથી આપતી, એ સમજણ શરીરની અસાતા વખતે અધર રહી જાય છે, અને જીવ એ અસાતામાં અભેદ ભાવ કરીને દુઃખ ભોગવે છે। એટલે દુઃખથી છૂટી નથી શકતો, દુઃખથી છૂટવું હોય એને એ સમજણને પ્રયોગ કરીને લાગુ કરવી, જ્યારે જ્યારે અસાત આવે ત્યારે ત્યારે એ પ્રકારનો પ્રયત્ન કરવો, એ પ્રયાસ કરવાથી ફેર પડશે। બહુ દુઃખી થશે, મૂર્છા ખાઈ જશે, બહુ સત આવશે તો મૂર્છા ખાઈ જશે। સતામાં તો ઉપયોગ એવો ચોંટી જશે, મૂર્છિત થઈ જઈશ તું, એટલે અત્યારથી તું તૈયારી કરી લે, આગળથી તૈયારી કરી લે, આગોતરી તૈયારી। શરીરના અને આત્માના દ્રવ્ય ક્ષેત્રો કાળ ભાવ જુદા છે, શરીરના અને આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે। એટલે સર્વથા જુદો છે શરીર, સર્વથા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, એટલે સર્વથા જુદો છે, કોઈ પડખેથી ચારે પડખામાંથી કોઈ પડખે સંબંધ નથી। આત્મા સ્વતંત્ર પદાર્થ છે, તેની ભાવના આત્મામાં કરી શકાય છે, આત્મા સ્વતંત્ર છે એમ ભાવવું ભાવનાથી શરૂ થાય છે। પોતાપણે ભાવવું, ભિન્નપણે ભાવવું, એની સ્વતંત્રતાને ભાવવી, વિચારવું ન લીધું, તેનો વિચાર આત્મામાં કરી શકાય છે એમ ન કીધું, શું કીધું? એની ભાવના આત્મામાં કરી શકાય છે। ભાવના અને વિચારમાં ફેર કેમ પડ્યો? કે વિચારમાં ફિલિંગ પરિસ્થિતિ નથી આવતી, ભાવનામાં ફિલિંગ થાય છે, ભાવનામાં લાગે છે અને એનો રસ આવે છે, વિચારમાં લાગતું નથી, વિચારાય છે પણ લાગતું નથી, એટલે એ વિચાર કોરો રહી જાય છે, એને શુષ્ક જ્ઞાન કહે છે, કોરું જ્ઞાન રહી જાય છે। એટલે જ્ઞાનનો ફિલિંગ સ્ટેજમાં લઈ જવા માટે ભાવનાની વાત કરે છે, નથી વિચાર તો પર પદાર્થ નો કરી શકે, એવી રીતે આત્માનો વિચાર કરે, થર્ડ પર્સન ની જેમ। તેની ભાવના આત્મામાં કરી શકાય છે, હું જ્ઞાયક છું, શાશ્વત છું, અનંત સુખથી ભરેલો છું, એવી પોતાની ભાવના કરવી અને પોતાના વિચાર કરવા અને પોતાના આત્માનું સ્મરણ કરવું, હું નાયક છું, આત્મભાવના ની વાત લીધી છે. હું શાશ્વત છું, અનંત સુખ થી હું ભરેલો છું એવી ભાવના કરવી, એવું ફીલ કરવું. જુઓ, જોયા વિના જીવને વિશ્વાસ આવે એવું નથી. પાકો છે મારો પોતે, જોવે તો માને, નહીતર તીર્થંકર નું પણ માને નહી. તો ક્યાં જોવાનું છે? પોતામાં જોવાનું છે. એ તારા જ્ઞાન ને જો, તારું જ્ઞાન સતતપણે તારા આત્મ પ્રદેશો માંથી બહાર આવી રહ્યું છે. એ જ્ઞાન રાગ રૂપે થયું નથી, કષાય રૂપે થયું નથી. દુઃખ અને આકુલતા તો કષાયમાં છે, જ્ઞાન કષાયના અભાવ સ્વરૂપે છે, એટલે આકુલતાના અભાવ સ્વરૂપે છે. આકુલતાનો અભાવ એનું નામ સુખ છે. સુખને નાસ્તિ થી કેવું હોય તો કેવી રીતે કહેવાય? આકુલતાનો અભાવ. અસ્થિને તું ન સમજી શકતો હોય તો નાસ્તિ થી સમજ, કેમ કે આકુલતા તો તને ભેદાય છે, એ તને સમજાય છે. તો એના અભાવને સમજ, સદભાવ પછી અભાવને સમજ. જીવના મતિશ્રુત જ્ઞાનમાં સદભાવ ઉપરથી અભાવને જોવાની શક્તિ છે. સદભાવ ઉપરથી સદભાવને તો જોવાય, પણ અભાવને જોવાની પણ શક્તિ છે. ઠીક, એવી રીતે કે આ મારું ઘર છે. મારું ઘર છે એનો અર્થ શું છે? કે બાજુમાં જે પાડોશી રહે છે એનું નથી. દસ્તાવેજ કેવી રીતે કરાવો છો? કે મેં જે મકાન ખરીદ્યું એની ચતુર્સીમાં આ પ્રકારે છે, પૂર્વે રસ્તો છે. શું? કોઈનું મકાન આવેલું નથી, તેથી પૂર્વમાં કોઈનો હક લાગુ પડતો નથી. પશ્ચિમમાં ફલાણા ફલાણા નંબરનું ઘર છે, એમાં હાલમાં ફલાણા રહીએ છે. કારણ કે તો ફેરફાર થયા કરે વેચી નાખતા, તેનો પણ કોઈ હકીસો લાગુ પડતો નથી. આ બાજુમાં મારા ભાઈ રહીએ છે, પણ એ હાલમાં રહીએ છે, પણ એનો પણ હકીસો એમાં લાગતો નથી. એમ ચતુર્સીમાં કેવી રીતે લે છે? સદભાવમાં અભાવ જોઈને નક્કી કરે છે, અભાવ નક્કી કરે છે ને, ત્યારે જ પાકું થાય ને. મારા જ્ઞાનમાં મારું જ્ઞાન જ છે. મારા જ્ઞાનમાં શરીર નથી, મારા જ્ઞાનમાં રાગ નથી, તેથી મારા જ્ઞાનમાં આકુલતા નથી. આકુલતા દુઃખ છે, દુઃખનો અભાવ તે સુખ છે. નક્કી થાય કે ન થાય, મારામાં મારું જ્ઞાન છે, અકસાય પણ છે, તેથી દુઃખના અભાવ પણ છે, તેથી સુખ સ્વરૂપ છે. જૈસે અપને મકાન હૈ ઉસમે દસ્તાવેજ મેં ચતુર્સીમાં લિખાતે ને, ચારો ઓર ક્યા બાત હૈ, કે જો ભી લોગ રહેતે હૈ ઉનકા કોઈ અધિકાર નહીં હૈ, એસા હમ પક્કા કર લેતે હૈ. તો ક્યા હૈ કે હમ ગુજર જાએ તો બાદ મેં વો દસ્તાવેજ મેં ઝઘડા પડ જાએ, કે પકડ કે પાડોશી દેખો મેરે પિતાજી ક્યા લિખ કે ગયે, અભી તો નહીં લિખા ને, કિતની સાલ પહેલે લિખા, ઇતના ઇતના જમીન હૈ, ઉસકે બાદ જો યે રહેતે હૈ ઉસકા કોઈ હક હિસ્સા ઇસમે લાગુ નહીં હોતા હૈ. ઓર પરિવાર વાલે રહેતે હૈ, પૂર્વજ હુએ, હિસ્સા કાટ કરકે ઉસકો દે દિયા, તો ભી દસ્તાવેજ મેં લિખતે કે ઇસમે ઇસકા અધિકાર નહીં, ઇસમે ઇસકા અધિકાર નહીં હૈ. ઉસ તરહ સે તો અસ્થિ મેં નાસ્તિક કા જ્ઞાન કરાયા કે નહીં કરાયા? ऐसे नास्ति में अस्थि का ज्ञान होता है. ये मेरे में जो रागादी भाव है वो मेरे ज्ञान में नहीं है. तो राग में आकुलता है, ज्ञान में निराकुलता है, वही सुख का स्वरूप है. निराकुलता है वही सुख का स्वरूप है. और वो अनंत काल से ज्ञान का प्रवाह अंदर से आता है, तो अनंत ज्ञान भरा है, तो अनंत सुख भी भरा है. इस तरह से अपने परिणमन के आधार से अपना स्वरूप का निश्चय हो सकता है, वो निश्चय को बीज ज्ञान कहने में आता है, वो दूसरा संकेत है। ऐसा ज्ञायक छु, शाश्वत छु, अनंत सुख थी भरेलो छु, एवी तेनी भावना करवी, भावना करवी, पोतापणे भाववू, पोतामां पोताना अस्तित्वने जोईने पोतापणे भाववू, भावना करवी, तने वारंवार विचार करवा, तेनुं स्मरण पण करवू, ज्यां सुधी लक्ष्य न बंधाय ત્યાં સુધી વિચાર અને સ્મરણ અને ભાવના ચાલુ રાખવા, લક્ષ બંધાશે એટલે પરિણતિ થઈ જશે, પછી વાંધો નથી। તેના માટે તે જ જાતનું ચિંતન અને વાંચન કરવું। હવે આટલા જે બોલ લીધા છે એમાંથી તાત્પર્ય શું નીકળે છે એ વિચારવા જેવું છે। કેટલા બોલ લીધા, ભાવના કરવી, વિચાર કરવા, સ્મરણ કરવું, એ જાતનું ચિંતન અને વાંચન કરવું। તો અહીંયા એ સ્ટેજમાં આવેલા જીવની વાત છે, જેને જે સ્ટેજ ન આવતું હોય એને એ સ્ટેજની ભાવના, એ સ્ટેજનો વિચાર, એનું સ્મરણ, એનું ચિંતન, એનું જ વાંચન એ જ કરવું જોઈએ। કઈ આવશે, એક લયથી, એક લક્ષ્યથી, એક ધ્યેયથી, એક નિષ્ઠાથી, જો જે સ્ટેજમાં પ્રવેશ કરવાનું છે એના જ પરિણામ આ પ્રકારે કરે, ભાવના છે આવ્યા વગર રહેવાની, વેદનામાં હોય તો વેદના, લક્ષમાં હોય તો લક્ષ, વિજ્ઞાન કરવું હોય તો વિજ્ઞાન, અવલોકન કરવું હોય તો અવલોકન, એક લયથી ચાલે એટલે એની પરિણતિ બન્યા 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 વિના રહેવાની, પરિણતિ બની ગઈ એટલે એક શક્તિ આવી ગઈ, ઉપદેશ પરિણામો, પરિણતિ થઈ ગઈ એટલે ઉપદેશ પરિણામો, ઉપદેશ પરિણામે એનું ફળ સુખ શાંતિ છે, ઉપદેશ પરિણામે તેનું ફળ સુખ શાંતિ છે, બસ એ પ્રયોજન છે જીવને, બીજું શું પ્રયોજન છે। એટલે આટલા આટલા જે લીધા શબ્દો એની પાછળ તાત્પર્ય કાઢવું। પરિભ્રમણ ફીલ થાય એ રીતે પોતાના પરિણામ ને જોવા, કે આ જેટલા જેટલા હું ઉદય ની અંદર અજ્ઞાન અને મિથ્યા થી એકત્વ ભાવે કરતા બુદ્ધિ પરિણામ કરું છું, એમાં મારું પરિભ્રમણ દેખાવું જોઈએ, ભાવવું જોઈએ, એને ફીલ થવું જોઈએ, ભાવવું એટલે ફીલ થવું, એના જ વિચાર કરવા, એનું સ્મરણ કરવું, એ જ સંબંધીનું ચિંતન અને વાંચન કરવું, બીજો વિષય ના લેવો। બીજા વિષયમાં રસ લેશો તો ઓલી જે લય છે એ તૂટી જશે, એક લય એ પરિણામ થયા વિના એની પરિણતિ થતી નથી ને કામ થતો નથી, કામ નથી થતું એનું આ કારણ છે। એક લય થી એ કામે લાગી જવું એનું નામ એકતાનપણું છે। પરિભ્રમણ દેખાતું નથી, રસ લે છે ત્યારે પરિભ્રમણ દેખાતું નથી, તો એની વેદના આવશે ને, વેદના નહીં આવે તો આગળનું કોઈ કામ થવાનું, એકડો નથી આવડતો એને બીજું શું આવડે, એને બીજું કઈ આવડવાનું નથી, એકડો સાદામાં સાદો છે, પછી બીજા બગડાથી બધા વળાંક વધતા જાય છે, સાદામાં સાદો એકડો છે, એ ન આવડતો હોય તો બગડો ક્યાંથી આવડવાનો।
ભાવના કરવી,
શ્રદ્ધા તો શું છે કે આ પ્રકારે એક લીથી ચાલે એટલે મિથ્યા શ્રદ્ધા મંદ પડે એ આપોઆપ છે. મિથ્યાત્વને નબળું પાડે અને અભિપ્રાયમાં ફેર પડે. એની સામે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શારીરિક તકલીફ, આંખની તકલીફ, તે કારણે વાંચન ન થઈ શકે તો શું કરવું? આ તો બાહ્ય ક્રિયા છે. વાંચન છે એ બાહ્ય ક્રિયા છે. શરીરની તકલીફને લઈને માણસ પુસ્તક લઈને વાંચવા ન બેસી શકતો હોય, આંખની તકલીફને લઈને વાંચી ન શકતો હોય તો શું કરવું? સાંભળવું, પ્રયોગ કરવો, સ્મરણ કરવું, એમાં જ કઈ વાંધો નથી. પણ માંદા હોય ત્યારે આવા કઈ વિચારો કરાતા થઈ શકતા નથી. હાજા થઈએ ને તો કઈક આપણે વિચાર કરીએ. એવો દુખાવો થતો હોય એમાં આ બધા વિચાર ક્યાંથી કરવા? તો કહું પડે. એનો દુખાવો થતો હોય ત્યારે 25 વર્ષથી ખોવાયેલો છોકરો આવ્યો હોય તો એ વખતે દુખાવો ક્યાં આવી જાય? હરખ થાય કે ન થાય? પછી દુખાવામાં હોય ને ખાતે પડ્યો હોય એમ કે ભાઈ બહુ બહુ તમારે કામ લાભની વાત કરવા આવ્યો છું. હે હે બોલો, તારે બોલો એમ કહીને. કેટલો લાભ? તો 25-50 લાખનો સીધો જ તે એક જ દીમાં. તો હો હો એમ વાત છે. ક્યાં ગઈ માંદગી? બેઠો થઈ જાય. એ વખતે એમ નથી કહેતો કે ભાઈ સાહેબ હું માંદો છું ને અત્યારે વાત રવા દો, હવે હું હાજો થાવ પછી 50 લાખ મને કેવી રીતે મળે એ વાત કરજો, અત્યારે રવા દો એમ કે. હે ન કે ને ત્યારે તારો અનંતકાળ નું હાજુ થાય એ વાત કરવા આવે ત્યારે તું એમ કહેશ કે હું માંદો છું, હાજો થાવ પછી મને વાત કરજો. મોટા ભાગના ને તો પ્રતિકૂળતાની ઉપાધિ ને લઈને દુખાવા શરૂ થઈ જાય છે. ટેન્શન આવે ને પછી ખરા માથું દુખે ને બધું દુખવા માંડે પછી સર, કેમકે પ્રતિકૂળતા જોતી નથી, અણગમો થઈ જાય છે, અસર આવે છે પછી શરીર ઉપર, મન ઉપર એમ થાય છે. એટલે જ્યાં તત્વની ને આત્માના કલ્યાણની વાત આવે તો કે ભાઈ સમજો મને માંદો છું ને મને નથી આ વાત અત્યારે મને નથી આ વાત વિચાર નથી, હું નથી વિચારી શકતો, એને પોતાને આત્મકલ્યાણ ભાષો નથી. બોલા પણ એમ અનુકૂળતા ભાષે છે તો ભૂલી જાય છે, અહીંયા એને સુખ ભાસતું નથી, એ તો બાના કાઢે છે. આમ પછી શું છે
સુખ?